શું કહે છે કે વિશેષને જુનારી પર્યારથી કાંઈક બંધ કરી દે, આહા બીજાને જોવાનું બંધ કરી દે, એ વાત તો એકોર રહી. થયું, બીજાને જોવાનું બંધ કરી દે એ વાત તો એકોર રહી, તો એજન્ડામાં છે જ નહીં. કેમ કે બે જ ચક્ષુ છે, બે જ ચક્ષુ છે, અને બે ચક્ષુનો વિષય અંતરમાં, એક ચક્ષુનો વિષય દ્રવ્ય અને બીજી ચક્ષુનો વિષય પર્યાય, એટલું જ જ્ઞાન છે કે જે બેને વિષય કરે. હવે બેને વિષય કરે છે એમાં અનાદિકાળથી એકને વિષય કરનારું જે જ્ઞાન પર્યાયને, એને બંધ કરી દે તો ભગવાનના આત્માના દર્શન તને થશે. કેમ કે પોતાના સિવાય બીજા જે પદાર્થો છે, પછી ભલે તે ત્રણ લોકના નાથ ભગવાન હોય, તો પણ તેને જોવાની જે દ્રષ્ટિ છે તે કઈ પર્યાર્થિક દ્રષ્ટિ કે દ્રવ્યાર્થિક દ્રષ્ટિ નથી. કેટલું ખુલ્લું કર્યું,
કેટલું ખુલ્લું કર્યું.
હા હા હા, પર્યાર્થિક નહીં નો વિષય નથી તીર્થંકર ભગવાન. પર્યાર્થિક નહીં નો વિષય તારી પર્યાય હોય, પણ પર્યાર્થિક નહીં નો વિષય તારાથી ભિન્ન પદાર્થ ન હોઈ શકે એમ કે છે. દ્રવ્યાર્થિક નહીં નો વિષય તો છે જ નહીં તીર્થંકર પરમાત્મા, પણ પર્યાર્થિક નહીં નો વિષય નથી, કેમ કે ભિન્ન દ્રવ્ય છે. પર્યાર્થિક નહીં નો વિષય હોય તો તારા પરિણામને જે જાણે એનું નામ ભગવાન પર્યાર્થિક નહીં કહે છે, અને જે જ્ઞાનમાં આત્મા જણાય એ જ્ઞાનની અવસ્થાને દ્રવ્યાર્થિક નહીં કહે. બસ જોવાનો વિષય માત્ર તારામાં છે. આમ તું ક્યાં વયો ગયો, આમ બહાર ક્યાં ગયો, અહીંયા જો અંદરમાં. અને અંદરમાં જોવામાં પણ પરિણામ પણ થાય છે અને દ્રવ્ય પણ છે. એ પરિણામને જોવાનું બંધ કરી દે, ક્રોધને જોવાનું બંધ કરી દે, અને ભગવાન આત્માના દર્શન કરે અંદર જઈને. આ અંદરની વાત છે, ગજબની છે.
આપે કહ્યું ને કે સમ્યક દર્શન નથી થતું, એનું કારણ એને વિષય નથી મળતો.
વિષય નથી, બસ
એ વાત પૂછી ગઈ છે. એનો વિષય જે જોઈએ છે એ મળતો નથી.
જયારે એને વિષય તમે આપશો ત્યારે અનુભવ થશે. એને જ્ઞાનને તમે વિષય આપતા નથી, જ્ઞાનને વિષય જોઈએ છે ભગવાન આત્મા. અને તમે જ્ઞાનના વિષયને વેડફી નાખો છો ને, આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે. અંદરમાં આવો તમે તો શુભ ભાવ જણાય છે, અશુભ ભાવ જણાય છે. આ હા હા, એ આત્માના દર્શન ક્યાંથી થાય, અટકી ગયો.
એ ગંભીર વાત તો વારંવાર યાદ કરું છું. અમુક અમુક વાત જે છે ને, આ વારંવાર વિચારવા જેવી છે. એને વિષય ના મળે ત્યાં સુધી કામ થાય છે.
એનો વિષય મળવો જોઈએ. એ ક્યાંથી, એક મ્યાનમાં બે તરવાર બેન ન રહી શકે. પછી ભલે તે ત્રણ લોકના નાથ ભગવાન હોય, તો પણ તેને જોવાની જે દ્રષ્ટિ છે તે કઈ પર્યાર્થિક દ્રષ્ટિ કે દ્રવ્યાર્થિક દ્રષ્ટિ નથી. ફક્ત પોતાનામાં બે પ્રકાર છે, એક સામાન્યપણું કાયમ રહેવાપણું અને બીજો વિશેષપણું બદલવાપણું. અને તેને જોનારા બે આંખ છે. હવે એ વિશેષને જોનારી આંખને બિલકુલ બંધ કરીને ઉગાડેલી દ્રવ્યાર્થિક આંખ વડે જો એમ કહે છે. ભારે ગજબ વાત છે, થોડે શબ્દે ઘણું ભર્યું છે. હો અહો, વાત બહુ ઊંચી છે.
અનુભવી પણ એમ કે છે,
ઊંચામાં ઊંચી વાત છે. એમ કે છે કે આ અનુભવમાં આવેલી વાત શબ્દમાં ન કહેવાય, છતાં સંતોએ ઈશારાથી સમજાવી છે, અને લાયક પ્રાણી એના ઈશારાથી સમજી જાય છે કે આમ કહેવા માંગે છે. આત્મા તો અરૂપી છે, એ કઈ હથેળીમાં દેખાડી તો શકાય નહીં, પણ શબ્દ દ્વારા એના ઈશારા કરે, ઈશારાથી સમજી જાય, બસ તો એ પામી જાય. આવી પરંપરા ભારતમાં ચાલુ છે. કેમ કે ભારતમાં 24 તીર્થંકરનો જન્મ થાય છે, ત્યાં પંચકલાણિક ભારતમાં થાય છે, એટલે એ પુણ્યભૂમિ છે. જો અહીં એમ ન કહ્યું કે પરદ્રવ્યને સ્ત્રી પુત્ર મિત્ર ધન આદિકને જોવાનું બંધ કરી દે, એ વાત જ ન કરી. કેમ કે જે સ્વરૂપમાં નથી તેની વાત શું કામ કરીએ?
એની વાત ની ટાઈમ
તો જાણવાનું બંધ કરી દે એમ અમે શું કામ કહીએ? કેમ કે તારા સ્વરૂપમાં નથી, એવો ટાઈમ અમારી પાસે નથી. વર્તુળની બહાર છે એને તો આ વાત બેસવાની, તો વર્તુળમાં જે આવી ગયો જરાક, આત્મા દ્રવ્ય અને પર્યાય બસ બે વસ્તુ, બે વસ્તુને જોનારા બે ચક્ષુ, એમાં એક ચક્ષુ અનાદિકાળથી બંધ કર્યું છે, દ્રવ્ય સ્વભાવને એક સમય માત્ર જોયો નથી અને પરિણામને જોયા કરે છે પોતાના. હવે કહે છે કે તારા પરિણામને જોવાનું બંધ કરી દે, તને ભગવાનના દર્શન થશે. ગેરંટીડ
વાત
છે, અફર.
ચક્ષુ બંધ થાય ને ભગવાન ન મળે બને જ
બને જ નહીં. પર્યાયને જોવાનું બંધ કરી દે ત્યારે ભગવાનના દર્શન થશે. તારા સ્વરૂપમાં બે સામાન્ય વિશેષ છે, તો હવે એ બે છે એમાંથી વિશેષને જોવાની આંખ સર્વથા બંધ કરી દઈને ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો જુઓ. વિશેષને જોવાની આંખને કથનચિત ઉઘાડીને અને કથનચિત બંધ કરીને અથવા તેને ગૌણ કરીને, એમે વાત નથી લીધી.
નબળી વાતો અહીંયા ખપતી જ નથી, કોઈ ઢીલી વાતો નહીં જોઈએ.
એને ગૌણ કરી દેતું નહીં, નહીં નહીં
ઢીલું પાડે.
એ ગૌણ પણ રાખીને તારે એના સામે જોવું ને કે આ ગૌણ છે, આ ગૌણ છે, તો નજર તો ત્યાં રાખી, નજર તો અહીં તો આવ્યો નહીં. વિશેષને જોવાની આંખને કથનચિત ઉગાડીને અને કથનચિત બંધ કરીને અથવા તેને ગૌણ કરીને એવી વાત નથી લીધી. અહો, આ તો તત્કાળ સમ્યક દર્શન, વસ્તુ દર્શન થવાની વાત છે. તત્કાળ સમ્યક દર્શન આજે થાય, હમણાં થાય એવી વાત અમે કરીએ છીએ. આ ગાથામાં એની ચિત્તની પ્રસન્નતા ગુરુદેવને બહુ હતી. શું કહું ને શું ન કહું એ પોતે કહેશે આગળ, આગળ પોતે કહેશે. એ દાતા એવો કે દેવા મને ખોબા ભરી ભરીને દે રતનના. કોઈ પાત્ર જીવ હોય હાથ લાંબો કરે લેવાળા લાયકા છે, બસ
તૈયારી જોઈએ.
આમ કરે તો હાથમાં કઈ ના આવે, આમ કરે તો એ ના આવે, અને આમ કરે ને આમ કરે, આમ કરે જેમ તરસો હોય ને પાણી કોઈ આપે આમ કરે. આ તો તત્કાળ સમ્યક દર્શન થવાની વાત છે. પર્યાયને જોવાનું બંધ કરી દીધું એટલે દ્રવ્યને જોનારું જ્ઞાન ઉઘડ્યું એમ કહે છે. દ્રવ્યાર્થિક ચક્ષુ વડે દ્રવ્યને જોનારું તે જ્ઞાન છે તો પર્યાય, આત્માને જોનાર છે તો પર્યાય, પણ તે ઉઘડેલું જ્ઞાન છે. અહો, શું ગંભીર ટીકા છે. અનાદિકાળનું બંધ હતું ને જ્ઞાન, હવે જ્ઞાન ઉઘડી ગયેલું. ભરત ક્ષેત્રમાં આવી વાત બીજે ક્યાં છે? અહો, આ તો ત્રણ લોકના નાથની દિવ્ય ધ્વનિનું અમૃત સંતોએ રેલાયું છે. જગતના ભાગ્ય છે કે આવી વાણી રહી ગઈ. આહા, આવી વાણીનો યોગ થયો અને તને નવરાશ નથી. ભગવાન, તારે ક્યાં જવું છે, ક્યાં રહેવું છે? આહા, આવી વાણી તને સાંભળવા મળે છે, તને નવરાશ નથી. સાંભળવાને કાંઈ વિચારવાનું, કાંઈ ચિંતવાનું, તારે ક્યાં જવું છે ભગવાન? આહા,
આને છોડીને જઈશ ક્યાં, તું ક્યાં રહીશ?
થઈ ગયો ટાઈમ. ને લક્ષ્મીબેને એક પ્રશ્ન કર્યો હતો કે આ આ રાગનું કરવું છે એનું શું જ ખુલાસો, વ્યવહાર શું એમ, એનું કેવી રીતે આ રાગનું કરવું આત્માનું એ શું છે, એવો પ્રશ્ન કર્યો હતો. કાલ થોડો ખુલાસો કર્યો હતો કાલ થોડોક, પણ વિશેષ ખુલાસા માટે એક શાસ્ત્રનો આધાર આપીને કહું છું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેને કહેવાય, સમજી ગયા? આખા જીવનનું તમને ક્રીમ કહી દઉં છું, ક્રીમ. જ્ઞાન અધિકાર ગાથા 332-344 એનું પાનું 487 છે અને ટીકા 3rd છે ભાવાર્થની ઉપર છેલ્લો પારો ટીકાનો મૂળ. હવે આત્મા રાગનો કરતા છે તો ક્યારે અને કઈ અપેક્ષાએ ક્યાં સુધી કરતા થાય છે અને પછી તેનો તે આત્મા અજ્ઞાન ભાવે જે કરતા થતો હતો તેનો તે આત્મા રાગનો અકર્તા કેમ થાય છે અને ક્યારે થાય છે અને પછી એનું પરિણમન શું હોય છે એનો વિશેષ આની અંદર સારો ખુલાસો છે. માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં એક સામાન્ય પડખું અને એક વિશેષ પડખું. સામાન્ય પડખું એટલે નિત્ય પડખું, ધ્રુવ પડખું, દ્રવ્ય સ્વભાવનું પડખું અને વિશેષ એટલે પર્યાયનું પડખું, અનિત્ય પડખું. બે પડખા છે એમાં પહેલી વાત કરે છે કે બધા આત્માઓ જગતના સર્વ આત્માઓ જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ એટલે એનું જે સામાન્ય રૂપ છે અનાદિ અનંત એ તો જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં એ તો જ્ઞાયક હોવાથી જ્ઞાન રૂપ જ આત્મા છે. અવસ્થિત એટલે એ રહેતો હોવાથી ટકતો હોવાથી અવસ્થિત અવ નામ નક્કીપણે સ્થિત એનો જે સ્વભાવ એ તો જ્ઞાન સ્વભાવ છે આત્માનો. જ્ઞાન સ્વભાવ હોવાથી આત્મા જ્ઞાયક જ છે. સામાન્ય પડખાની વાત કરે છે છતાં આમ સામાન્ય પડખું જ્ઞાયક અને જ્ઞાન સ્વભાવે હોવા છતાં અનાદિ અનંત રહેવા છતાં એક એના બીજા વિશેષ પડખાથી જોવામાં આવે તો એ ક્યાં થાપ ખાય છે જીવ અને કેમ અજ્ઞાની બની જાય છે અને અજ્ઞાની બનવા છતાં પણ સામાન્ય પડખું તો જ્ઞાન સ્વભાવે રહી જાય છે. આમ જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં એ તો જ્ઞાન સ્વભાવે અનાદિ અંતરીય છે. એ કોઈ દી અજ્ઞાન ભાવે આત્મા થતો નથી. પણ વિશેષ અપેક્ષાએ પર્યાયથી જોવામાં આવે તો કે જે વ્યવહારનો વિષય છે એનાથી જોવામાં આવે તો કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદી ભાવોના જ્ઞાન સમયે કે છે કે જળ કર્મના સંબંધથી ઉત્પન્ન થયેલા જે મિથ્યાત્વવ્રત કષાયની યોગ્ય એવા ચાર પ્રકારના જે આશ્રવો છે કે જે કર્મથી ઉત્પન્ન થયેલા છે શુદ્ધ આત્મા એનો ઉત્પાદક નથી. કર્મના સંબંધથી ઉત્પન્ન થાય છે ભાવો રાગ દ્વેષમોના તેથી તેને કર્મથી ઉત્પન્ન થતા એ શુદ્ધ આત્માથી ઉત્પન્ન થતા ભાવો નથી. રાગના ભાવો એનો ઉત્પાદક જ્ઞાયક ભાવ શુદ્ધ આત્મા નથી. પણ એ કર્મથી ઉત્પન્ન થયેલા જે ભાવો છે પર્યાયમાં થાય છે એ વખતે કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદી ભાવોના જ્ઞાન સમયે ક્રોધ થયો એ કર્મથી ઉત્પન્ન થયેલો જે ક્રોધ એટલે કર્મના સંબંધથી ઉત્પન્ન થયેલો ક્રોધનું પરિણામ એના જ્ઞાન સમયે એને જાણવાના સમયે અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે કે છે કે અનાદિકાળથી આત્મા આ જ્ઞેય છે અને આ જ્ઞાન છે. જે ક્રોધાદિ પરિણામ થયા કર્મથી ઉત્પન્ન થયેલો ક્રોધ એટલે કર્મના સંબંધથી ઉત્પન્ન થયેલો ક્રોધાદિ વિકાર ભાવ જે જીવના પરિણામમાં થાય છે પર્યાયમાં થાય છે તો પણ એ જ્ઞેય છે એ જ્ઞાન નથી. એ જ્ઞેય છે. જ્ઞેય એટલે આત્માથી એક જુદી વસ્તુ છે વિભાવ ભાવ. એવો જે ક્રોધ જ્ઞાનમાં જ્યારે જણાય છે ત્યારે આ ક્રોધ અને હું જ્ઞાન એવા ભેદ જ્ઞાનનો અભાવ હોવાને કારણે અનાદિકાળથી સમય સમય કરીને અનાદિકાળથી સમય 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 કરીને આજ સુધી અહીંયા સુધી જીવ આવ્યો આજની તારીખે આજ સમયે ત્યારે પણ આ જ્ઞેય અને હું જ્ઞાન એવા ભેદ જ્ઞાન નો અભાવ હોવાને કારણે જો એક સામાન્ય પડખું તો જ્ઞાન સ્વભાવ વ્યવસ્થિત છે એ તો કોઈ દી અજ્ઞાન રૂપે થતું જ નથી. આબાદ એવી ને એવી એવી ને એવી એકદમ શુદ્ધ ચિદાનંદ આત્મા જ્ઞાયક સ્વભાવ વ્યવસ્થિત છે. ભલે પરિણામમાં અજ્ઞાન અનાદિ કાળનું હોય તો પણ એ અજ્ઞાન ની પર્યાય જ્ઞાયક ને અજ્ઞાન રૂપે કરી શકતો નથી. જ્ઞાયક જે આત્મા છે જે આશ્રયભૂત એ તો એવો ને એવો શુદ્ધ ચિદાનંદ રહેલો છે. હવે વિશેષમાં પર્યાયમાં પર્યાયમાં પણ ભૂલ થઈ છે એનું કારણ આપે છે. પર્યાયમાં ભૂલ થવાનું કારણ શું? ભૂલ કરે છે પર્યાય, આત્મા ભૂલ નથી કરતો. આત્મા ભૂલ નથી કરતો. આત્મા એટલે શુદ્ધ સામાન્ય તત્વ છે એમાં ભૂલ નથી થતી. કેમ કે એમાં ક્રિયા નથી. ક્રિયા હોય એમાં ભૂલ થાય. તો પર્યાયમાં ક્રિયા છે, પર્યાયમાં ક્રિયા થાય છે. હવે એ પર્યાયમાં જે ભૂલ થઈ, પર્યાયમાં જે અજ્ઞાન ઉભું થયું, અજ્ઞાન નથી સ્વભાવમાં, નથી અજ્ઞાન પરમાં. અજ્ઞાન એક સમયની પર્યાયની જે ભૂલ થઈ, એ અજ્ઞાન ઉભું કેમ થયું? કે મૂળ જે જ્ઞાયક ભાવ, જ્ઞાયક સ્વભાવ વ્યવસ્થિત છે એનું લક્ષ કર્યું નહીં, એને શ્રદ્ધામાં લીધો નહીં, એનું દુર્લક્ષ કર્યું. પણ જે કર્મથી ઉત્પન્ન થયેલા ક્રોધાદી ભાવો છે એના ઉપર લક્ષ કરીને આ જ્ઞેય અને હું જ્ઞાન એ બે વચ્ચેનું જુદાઈ નહીં જાણતો હોવાને કારણે, ભેદ જ્ઞાનનો અભાવ હોવાને કારણે, જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, રહિત હોવાને લીધે, બેને એક માને છે. બે તત્વ ભિન્ન ભિન્ન છે, જ્ઞાન અને જ્ઞેય છે ભિન્ન, પણ જ્ઞાન અને જ્ઞેયનો ખીચડો કરે છે, એકતા કરે છે, શંકરદોષ કરે છે. ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે પરને આત્મા તરીકે જાણતો ક્રોધાદી જે ભાવ છે એ કર્મકૃત અને પર છે, એને આત્મા પણ જાણતો જે આત્મા નથી પણ અનાત્મા છે, અનાત્માને આત્મા પણ જાણતો જે જ્ઞેય છે. કર્મથી ઉત્પન્ન થયેલા જે ક્રોધાદી ભાવો ઉપર કયા, તે છે પર જ્ઞેય છે નહીં, અને હે છે વિભાવ છે, છતાં એને પરને એવા જ્ઞેય ભાવને, ક્રોધાદી જ્ઞેય ભાવને આત્મા તરીકે જાણતો. એ આત્મા નથી, એ અનાત્મ ભાવ છે, એ આશ્રવ તત્વ છે, એને આત્મા તરીકે જાણતો એવો તે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષાએ જો ખૂબી છે. સામાન્ય જ્ઞાયક ભાવ તો જેવો છે તેવો ને તેવો છે, પણ વિશેષ અપેક્ષાએ એટલે પરિણામની સાઈડથી જોવામાં આવે તો પરિણામમાં જ્ઞેય અને જ્ઞાયકનું ભેદ જ્ઞાન નહીં હોવાને કારણે વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી, અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી એટલે થાય છે તો જ્ઞાન, પણ જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે છે. થાય છે તો ક્રોધનું જ્ઞાન, ક્રોધ થયો એનું થાય છે તો જ્ઞાન, પણ આ જ્ઞાન ને આ ક્રોધ એમ નહીં માનતો હું ક્રોધી છું. ખીચડો કર્યો એટલે જ્ઞાનનું અજ્ઞાન કર્યું. જ્ઞાનનું ડોકું મેળવી નાખ્યું, મેળવી નાખ્યું ડોકું. છે તો થાય છે જ્ઞાન, અને જ્ઞાનનું અજ્ઞાન કર્યું. હવે જ્ઞાનનું અજ્ઞાન કેમ કર્યું? કે ક્રોધ જ્યાં દેખાણો ત્યાં ક્રોધ મારો, જ્ઞાન મારું એ ભૂલી ગયો. જ્ઞાન મારું અને ક્રોધ પૂદગલ નો ભાવ છે, પૂદગલ ના સંબંધ થી થાય છે, કર્મકૃત છે, એ ભલાઈ ગયું. મુખ્યતા ભેદ જ્ઞાન નો મંત્ર છે આદિ મધ્ય અંતમાં, પહેલેથી છેલ્લે સુધી જો ધર્મ કરવો હોય એ જીવે ભેદ જ્ઞાન નો હથિયાર હાથમાં રાખવો. ભેદ જ્ઞાન નો અભાવ એ સંસાર, અને ભેદ જ્ઞાન નો સદભાવ એ મોક્ષ, મોક્ષ નો માર્ગ. બસ ક્રીમ છે એવો તેગ નાયક ભાવ વિશેષ અપેક્ષા એ અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી, અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી, કેમ કે ભેદ જ્ઞાન મેળાઈ ગયું એટલે હું ક્રોધી એટલે જ્ઞાન નર્યું, અજ્ઞાન થઈ ગયું. અજ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તેને કરતો હોવાથી તેને કરતા પણ હું સંબંધ કરું, અર્થાત તે કરતા છે એમ સ્વીકારું. રાગનો કરતા આત્મા થયો, અજ્ઞાનનો કરતા આત્મા બન્યો, પણ એ વિશેષમાં બન્યો છે. સામાન્ય પડખું તો જ્ઞાયક જ છે, એ તો ટચ કરવા જેવું જરાય નથી. બે ભાવ છે ને, એક સામાન્ય પડખું ને એક વિશેષ. સામાન્ય પડખું તો શુદ્ધ અને જ્ઞાયક જ છે, એમાં કોઈ ક્રિયા નથી કે એમાં ભૂલ થાય ને ભૂલ ભાંગે એવું એમાં નથી. મિથ્યાત્વ થાય ને સમ્યક દર્શન થાય ને મિથ્યાત્વ જાય એવો કોઈ ભાવ એમાં નથી. એ તો તદ્દન નિષ્ક્રિય અપરિણામી તત્વ અનાદિ અનંત શુદ્ધ છે. પણ વિશેષ અપેક્ષા એ તે જયારે જ્ઞેયને જાણે છે, જ્ઞેય તો જણાય, જ્ઞાનનો સ્વભાવ છે. અરીસામાં પરપદાર્થ જેમ જણાય એમ જ્ઞાન છે દર્પણ, એમાં કર્મથી ઉત્પન્ન થયેલા ભાવો જણાય, દેહાદી પણ જણાય, જડ કર્મ જણાય, અને રાગાદી જે થાય એ પણ જ્ઞાનમાં તો જણાય. પણ જ્યાં રાગાદી જ્ઞાનમાં જણાના ત્યારે હું જ્ઞાન અને રાગી તો પૂદગલ એવો ભેદ જ્ઞાનનો અભાવ હોવાને કારણે એને જાણવાના કાળે જો એમાં આવ્યું ને, એ ભાવોના જ્ઞાન સમયે, એ જે સમયે, જે સમયે ક્રોધ થયો એ સમયે ક્રોધને જાણતું જ્ઞાન પણ પ્રગટ થાય છે. સમયે સમયે બે ભાવ એક આરે પ્રગટ થાય છે, એક રૂપે પ્રગટ નથી થતા, એક સાથે જુદા, એક સાથે પણ જુદા જુદા, પણ સમય એક, એને પ્રગટ થવાનો કાળ એક છે. ક્રોધનો ઉત્પાદ થાય છે કર્મથના સંબંધથી, અને એની સાથે સાથે એને જાણતું જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. હવે જયારે એ ક્રોધાદી જ્ઞાનમાં જણાય છે ત્યારે એને એમ ભ્રાંતિ થઈ ગઈ કે હું ક્રોધી છું. દર્પણમાં મોટર જણાતા એને એમ થઈ ગયું કે આ મોટર મને જણાય છે, મોટર આમાં છે, મોટર હાલે છે. હવે અરીસો તો સ્થિર છે, તો કોઈ મોટરમાં કેટલા ગતિથી હાલે છે કે 60 માઇલ 70 માઇલની ગતિથી લાગે છે કે મોટર, સમજી ગયા? એ મોટરને જોવે છે, દર્પણને જોતો નથી. એમ અહીંયા જ્ઞાનમાં જ્યાં ક્રોધ જણાણો ત્યાં એ જ્ઞાનને જોતો નથી, પણ ક્રોધ ઉપર લક્ષ રાખીને, ક્રોધ જે અનાત્મ ભાવ છે એને પોતાનો માનીને જ્ઞાનનું અજ્ઞાન કરી નાખ્યું, જ્ઞાનનું જ્ઞાન રૂપે રહેવા ન દીધું. સમયે સમયે વિશેષ અપેક્ષા એ આત્મા અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો, પણ વિશેષમાં, સામાન્યમાં નહીં, વિશેષમાં કર્તૃત્વ આવે છે ત્યારે પણ અકર્તા કાયમ રહે છે આત્મા. તો એને ઉપચારથી કરતા કહેવાય, પરિણામને દેખીને, પરિણમતો દેખીને ઉપચારથી આત્માને રાગાદીનો કરતા કહેવાય, પણ ઉપચાર છે, વાસ્તવિક નથી, વ્યવહાર છે. કેમ કે આત્મા તો ત્રણેય કાળ અકર્તા છે, એક સમય માત્ર પણ પોતાનો અકર્તા સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ એ આત્મા છોડી શકતો જ નથી. પણ જે પરિણામની અંદર એ પોતાનો જે સ્વભાવ છોડીને પોતે પર્યાય વિભાવરૂપ થઈ છે, અને વિભાવ થવાનું કારણ એની જ્ઞાનની પર્યાયમાં સ્વચ્છતા છે, ક્રોધાદિ ગ્રહ છે એમાં જ્ઞાનમાં જણાય છે, જાણવાના કાળે હું જ્ઞાન ને આક્રોધ એવા ભેદ જ્ઞાન નો જુદાઈ નો અભાવ હોવાને કારણે હું જ્ઞાન એને બદલે હું ક્રોધ, ખ્યાલમાં લેતો નથી. સમયે સમયે થાય છે તો સ્થિતિ આવી, પણ ખ્યાલ નથી કરતો. જો ખ્યાલ પડી જાય કે આ ક્રોધ થયો એનું જ્ઞાન થયું, માન થયો એનું જ્ઞાન થયું, ક્ષમાનો ભાવ આવ્યો એનું જ્ઞાન થયું, સમતાનો ભાવ આવ્યો એનું જ્ઞાન થયું, ક્ષમતા થઈ એમ નહીં મારામાં, ક્ષમતા થઈ એનું જ્ઞાન થયું, મારામાં ક્રોધ થયો એમ નહીં, ક્રોધ થયો એવું જ્ઞાન થયું, લોભ કશાય થયું, આ ટીવી જોવાની ઈચ્છા થઈ એ ઈચ્છા થઈ એમ નહીં મારામાં, ઈચ્છા થઈ એવું મને મારામાં જ્ઞાન થયું. ઈચ્છા ભિન્ન ને જ્ઞાન ભિન્ન, ક્રોધ ભિન્ન ને જ્ઞાન ભિન્ન, આહારની ઈચ્છા થઈ, ઈચ્છા થઈ એવું મારામાં જ્ઞાન થાય છે. ઈચ્છા એ મારો ભાવ નથી, ઈચ્છા એ વિભાવ ભાવ છે, ઈચ્છા કર્મના સંબંધથી થાય છે, માટે કર્મકૃત છે. જળ આશ્રિત હોવાથી જળ ભાવ છે, એ ચેતનનો ભાવ નથી. એમ વારંવાર જો ભેદ જ્ઞાન કરે તો એની એકતા બુદ્ધિ ગળવા માંડે. આવું ભેદ જ્ઞાન વારંવાર કરવા જેવું છે. ભેદ જ્ઞાન ક્યાં સુધી કરવું? પહેલા કે જ્યાં સુધી આત્માનો પ્રત્યક્ષ અનુભવ ન થાય ત્યાં સુધી. પછી ભેદ જ્ઞાન ક્યાં સુધી કરવું? કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી. પછી સહજ છે, ભેદ જ્ઞાન નો જ પુરુષાર્થ છે. વિવેક કયો કે ભેદ જ્ઞાન એક જ? સ્વ અને પર એ જુદા જુદા છે, જુદા કરવાય નથી. ભેગા થયા હોવાની ભ્રાંતિ થઈ ગઈ છે, એ ભ્રાંતિ ભાંગે છે કે ક્રોધ ભિન્ન ને જ્ઞાન ભિન્ન. હું જ્ઞાન થી અભિન્ન છું અને ક્રોધાદી પૂદગલ થી અભિન્ન છે. હું જ્ઞાન થી અભિન્ન છું હા, અને આ ક્રોધાદી દેખાય છે એ પૂદગલ થી અભિન્ન છે. હા, બે ભાગલા. તો સામાન્ય અપેક્ષા એ આત્મા અકર્તા એટલે કે જ્ઞાયક હોવા છતાં પણ વિશેષ અપેક્ષા એ આત્મા ભૂલ ખાય છે. ભૂલ ક્યારે ખાય છે? કે સામાન્ય પડખાનું લક્ષ નથી, આશ્રય નથી, અને પરનું લક્ષ કરવા જાય છે ત્યારે એમાં ક્રોધાદી થતા ક્રોધ હું છું એમ એ સમયે જ્ઞાનને નહીં ગ્રહણ કરતા ક્રોધને ગ્રહણ કરે છે. એટલે જ્ઞાનનું અજ્ઞાનરૂપ જ્ઞાન રૂપે પણ મેં અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો જ્ઞાનનું અજ્ઞાન કરી નાખ્યું, જ્ઞાનને જ્ઞાન રૂપે રહેવા દીધું નહીં. અજ્ઞાન રૂપે હું જે જ્ઞાનનું પરિણમન તેને કરતો હોવાથી તેને કરતા પણ સંબંધ કરું. કરતા બન્યો એ સર્વથા અકર્તા છે સાંખ્ય મત એમ કહે છે, એમ નથી. આ ગાથા સાંખ્ય મતની સામે મૂકી છે. સાંખ્ય મતી એમ કહે છે કે આત્મા રાગનો કરતા છે જ નહીં. હિંસા જોર ચોરી પરિણામ ગમે તે થાવ પણ આત્મા એનો કરતા હા, એટલે એ એકાંતમાં વયા ગયા. સામાન્ય અપેક્ષા એ જે અકર્તા કયો એ સામાન્યમાં અકર્તા ને વિશેષમાં અકર્તા, એટલે એ થાપ ખાઈ ગયા. એક એટલે ઓલું પડખું ગયું અને આમાં અકર્તા પણ નથી, કરતા છે અને અકર્તા માંનો એ સ્વચ્છંદ થઈ ગયો. તો વિશેષ અપેક્ષા એ આત્મા પર્યાય અપેક્ષા એ કરતા છે એમ સંબંધ કરવું તો અજ્ઞાન સિદ્ધ થાય, તો ચાર ગતિ સિદ્ધ થાય, સંસાર સિદ્ધ થાય, બંધતત્વ સિદ્ધ થાય, આશ્રવ તત્વ સિદ્ધ થાય. પણ એટલી સિદ્ધિ કરીને અટકવાનું નથી. હવે એ અજ્ઞાન નો કેમ અભાવ થાય એ પ્રયોજન છે. અજ્ઞાન સિદ્ધ કર્યું, હવે એ અજ્ઞાન કેમ ટળે? આ અજ્ઞાન ક્યાં સુધી છે? કે જ્યાં સુધી ભેદ જ્ઞાન નથી કરતો ત્યાં સુધી. જયારે ભેદ જ્ઞાન કર્યું ત્યારે અજ્ઞાન ટળી જાય છે. એ ચાલુ હવે આપણે એ વિષય હવે લઈએ છીએ સાથે સાથે. તે ત્યાં સુધી કરતા પણ કરતા બુદ્ધિ ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદ વિજ્ઞાન ના આદિ થી તો ઓલું અનાદિ લખ્યું તું અને આદિ લખ્યું, ભેદ જ્ઞાન ની શરૂઆત થાય છે. હોય જ નહી, એટલે ભેદ જ્ઞાન નથી કર્યું એ જ ગુનો થયો. ગુનો એ હવે કે છે કે હવે તને ગુરુ મળ્યા અને ભેદ વિજ્ઞાન નો મંત્ર તને આપ્યો, હવે તું ભેદ વિજ્ઞાન ની કળા હાથમાં લે અને નિરંતર ખાતા પીતા હાલતા ચાલતા ઉઠતા બેસતા આ ભેદ જ્ઞાન થઈ શકે છે. આમાં મંદિરે જાય ત્યારે, સ્વાધ્યાય મંદિર માં જાય ત્યારે ભેદ જ્ઞાન થાય એમ નથી. મોટરમાં બેઠો હોય, બસમાં બેઠો હોય, ટ્યુબ ટ્રેનમાં બેઠો હોય ત્યારે પણ ભેદ જ્ઞાન થાય નિરંતર. સાથે છે અને જ્ઞાન છે ને લેબોરેટરી છે, જ્ઞાન છે ને એ લેબોરેટરી. બે તત્વને જુદા જુદા જાણીને જુદા જુદા જાહેર કરે એના લક્ષણથી એ જ્ઞાન લેબોરેટરી ની અંદર. એ લેબોરેટરી સાયન્ટિફિક છે આ બધી વાત. રાજેશ, હા હા, બેસી જાય જલ્દી ને બેસી જાય. કે આ લેબોરેટરી છે કે જ્ઞાનમાં જ્ઞાન જણાય છે અને જ્ઞાનમાં ક્રોધ જણાય છે. તો જ્ઞાનમાં જ્યાં ક્રોધ જણાય છે ત્યાં અજ્ઞાની કે ક્રોધી હું, અને ભેદ જ્ઞાન જે કરનારો છે અરે હું તો જ્ઞાન, અને ક્રોધી તો પૂતગલ નો ભાવ છે, એ પરભાવ છે, વિભાવ છે, આશ્રુત તત્વ છે, મારું તત્વ જુદું પડી જાય. બસ એમ વારંવાર વારંવાર ભેદ જ્ઞાન કરતા કરતા એને અભેદનું જ્ઞાન થાય, અને અભેદનું જ્ઞાન થઈને પછી અભેદનો અનુભવ થઈ જાય. તે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદ વિજ્ઞાન ના આદિ થી શરૂઆત, ભલે આજથી કરો પણ શરૂઆત જયારે કરો ત્યારે શરૂઆત થશે આજથી. બસ ભેદ વિજ્ઞાન ના આદિ થી શરૂઆત થી જ્ઞેય અને જ્ઞાન ના ભેદ વિજ્ઞાન થી પૂર્ણ. ઓમાં જ્ઞેય અને જ્ઞાન નું ભેદ જ્ઞાન નો અભાવ હતો. હવે કે છે કે આ ક્રોધાદિ જ્ઞેય છે અને હું તો જ્ઞાન સ્વભાવી આત્મા છું એમ. જ્ઞેય અને જ્ઞાન ના ભેદ વિજ્ઞાન થી પૂર્ણ એટલે સહિત, ભેદ વિજ્ઞાન થી સહિત થવાને લીધે, થવાને લીધે ઓલું તો હોવાને લીધે છે. જ્ઞાયક ભાવ તો છે છે ને છે. હવે વિશેષ પડખામાં જ્યાં જ્ઞેય અને જ્ઞાન નું ભેદ જ્ઞાન નહોતો ત્યાં સુધી અજ્ઞાની હતો, ત્યાં સુધી રાગનો કરતા બનતો હતો. હવે જયારે ભેદ જ્ઞાન ની શરૂઆત કરી કે હું તો જ્ઞાનમય આત્મા છું અને આ ક્રોધાદિ મારા ભાવો નથી, વિભાવ ભાવો છે અને કર્મથી ઉત્પન્ન થયેલા ભાવો છે. પેલી બીજી લીટીમાં કહ્યું કર્મથી ઉત્પન્ન થયેલા ભાવો છે. આત્મા નો સ્વભાવ રાગને ઉત્પન્ન કરે એવો સ્વભાવ જ નથી, તો ટળે નહીં, ટળે નહીં માટે સ્વભાવ નથી. થવાને લીધે ભેદ વિજ્ઞાન થી સહિત થવાને લીધે આત્માને જ આત્મા તરીકે જાણતો, જ્ઞાન સ્વભાવી હું આત્મા છું એમ આત્માને જ આત્મા તરીકે જાણતો એવો તે વિશેષ અપેક્ષાએ પણ, જો પણ શબ્દ વાપરો, કેમ કે જ્ઞાયક ભાવ જ્ઞાન સ્વભાવે અવસ્થિત તો હતો સામાન્ય, હવે વિશેષમાં પણ એમ, વિશેષમાં જે વિપરીતતા હતી નીકળી ગઈ. સામાન્ય વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાન રૂપ જ જ્ઞાન પરિણામે પરિણમતો થકો, જ્ઞાન રૂપ જો જાણવા દેખવા રૂપે જો જ્ઞાન પરિણામે જાણવા રૂપે પરિણમતો થકો. જો ઓમાં કરતા શબ્દ વાપરો તો, અને આમાં જ્ઞાન રૂપે પરિણમે છે એમ વાપરું, જ્ઞાન નો કરતા થયો એમ શબ્દ વાપરો નથી. અજ્ઞાન રૂપે પરિણમતો ત્યાંથી કરતા, પછી આત્માના જ્ઞાન રૂપે પરિણમો કે હું તો જ્ઞાયક છું કરતા છું, ત્યારે અજ્ઞાન ટળી ગયું અને જ્ઞાન થયું સમ્યક જ્ઞાન. તો સમ્યક જ્ઞાન જયારે થાય છે ત્યારે તે જ્ઞાન રૂપે પરિણમતો થકો. જ્ઞાન રૂપ એવું જે જ્ઞાનનું પરિણમન, જાણવા દેખવાનો જે સ્વભાવ એ રૂપે થયું પરિણમન, તે રૂપે જ પરિણમતો થકો. કેવળ જ્ઞાતાપણાને લીધે, કેવળ જ્ઞાતાપણાને લીધે સાક્ષાત અકર્તા થાય. કે અનાદિકાળનો રાગનો કરતા બનતો તો હવે રાગનો અકર્તા થયો સાક્ષાત પ્રત્યક્ષ. એટલે સામાન્ય પડખું અને વિશેષ પડખું. સામાન્ય પડખું તો અકર્તા ત્રણેય કાળ છે, વિશેષ પડખામાં કરતાપણું અનાદિકાળથી છે રાગનું. હવે એ કરતા બુદ્ધિ ટળે તો રાગનો અકર્તા વિશેષમાં પણ થાય, સામાન્ય અકર્તા અને વિશેષ પણ અકર્તા.
ભયંકર ભાવ મરણ જે કહેતા હતા ને કે ભયંકર ભૂલ થતી આ વિશેષમાં, એ ભૂલ ટાળવાનો.
હવે જયારે વિશેષમાં ભૂલ થાય છે ત્યારે ઉપચારથી એમ પણ કહેવાય કે આત્મા રાગાદીનો કરતા છે, આત્મા દુઃખનો ભોગતા છે. પણ ખરેખર કરતા ભોગતાપણું તો પરિણામમાં છે, કરતા ભોગતાપણું તો નાયક ભાવમાં ત્રિકાળ સ્વભાવમાં તો નથી, કેમ કે એ તો નિષ્ક્રિય છે. પણ એ પરિણામ એના છે જીવના, એમ ગણીને પરિણામમાં ક્રિયા થાય છે કરતા બુદ્ધિથી, તો ઉપચારથી આત્મા રાગનો કરતા છે, વ્યવહારે અશુદ્ધ નહીં એમ કહેવામાં આવે. અશુદ્ધ નહીં, અશુદ્ધ નિશ્ચય નહીં, આત્મા રાગાદીનો કરતા છે અને દુઃખનો ભોગતા છે. અશુદ્ધ નિશ્ચય નહીં કહો કે વ્યવહાર નહીં કહો કે પર્યાર્થિક નહીં કહો, એક જ વાત છે. એટલે ઉપચારનું કથન થયું, વાસ્તવિક કથન નથી.
અપેક્ષા બીમારી સમજવાનું આ કથન છે, એટલે કે બીમારી છે એમ આપણે કહીએ.
બીમારી છે, પણ જો એ બીમારી છે એ વખતે પણ આત્મા કરતા છે એવું જયારે વાણીને વચન આવે જ્ઞાનીનું, ત્યારે સમજવું કે આ ઉપચારનું કથન છે. ખરેખર ભગવાન આત્મા એ રાગનો કરતા બની શકતો, પણ વિશેષમાં ક્રિયા છે, વિશેષમાં ભેદ જ્ઞાનનો ભાવ છે, વિશેષમાં જ્ઞાન છે. તેથી આખા આત્માને, નિર્દોષ આત્માને દોષ કરે કોઈ અને આરોપ આપે કોઈ ઉપર, વ્યવહાર નહીં નો ધર્મ. વ્યવહાર નહીં, આરોપનું કથન કરે છે. બે ભાઈઓ છે, એમાં એક ભાઈ ચોરી કરે છે ને એક ભાઈ સાહુકાર છે, સમજી ગયા? તો હવે કે ભાઈ આ એક બાપના બે દીકરા છે અને આ એ ચોર છે ને ઓલો ચોર છે, એનો ટેકો તો આપતો હશે ને, અનુમોદન તો કરતો હશે ને, એને જેલમાં ઠોકે, સમજી ગયા? સરકાર ના ભોગવાય એમ કે છે કે પર્યાય દોષ કરે છે. આત્મા નિર્દોષ છે ત્રણેય કાળ, છતાં પર્યાય દોષ કર્યો પર્યાય. આહા, પુત્રે ગુનો કર્યો તો પિતા ઉપર આરોપ આવી ગયો. એમ ભગવાન ધર્મ પિતા નાયક ભાવ પરિણામ ભૂલ કરે છે અને દોષ આવ્યો નિર્દોષ ઉપર. નિર્દોષ પરમાત્મા ઉપર આરોપ આપે છે કોણ? વ્યવહાર નહીં. કેમ કે એનું પરિણમન છે ને, એનું પરિણમન એનું છે ને, એ દ્રવ્ય રૂપે પરિણમ્યું છે ને સમયે, તેથી તેને એ આરોપ આપવાનું કથન છે. એટલે વ્યવહાર નહીં ના કથનને જો સાચું માનો કે આત્મા સંસાર અવસ્થામાં રાગનો કરતા છે એવું જયારે વચન આવે, સંસાર અવસ્થામાં રાગનો કરતા છે એવું જયારે વચન આવે, ત્યારે સમજવું છે કે વિશેષ અપેક્ષા એ આ કરતાનો બોલ છે. સામાન્ય તો હું અકર્તા જ છું. એટલે અકર્તા ઉપર તમારે જોર આપવું, અહીં જોર ના આપવું. ત્યારે પણ અકર્તા છે જ, અકર્તા પોતાનો સ્વભાવ છોડી અને પર્યાય કરે છે ગુનો, તો પણ એ દ્રવ્ય સ્વભાવ તો કરતા બનતો જ નથી. એ ઉપર આવી ગયું આરોપિત. સામાન્ય પડખું તો જ્ઞાયક સ્વભાવ, જ્ઞાન સ્વભાવે ત્રણેય કાળ શુદ્ધ એવું ને એવું છે, પણ પરિણામમાં ભૂલ થઈ, ભૂલ કરી પરિણામે અને આરોપ આપ્યો દ્રવ્ય ઉપર. ઉપચારનું કથન છે, એ રૂપે પરિણમતું જ નથી, પણ વ્યવહાર ને એ પરિણમે છે. નિશ્ચય ને તો અપરિણામી છે અને નિશ્ચય ને તો એ પરિણામમાં જતો નથી. ધ્રુવ સ્વભાવ પર્યાયમાં જતો જ નથી, પર્યાય ને અડતો નથી, પર્યાયમાં પ્રવેશતો નથી, કરે ક્યાંથી? હવે ઉપરથી મારો પલંગ છે ને, અહીંયા એક પરમાગમ સાર છે ગુરુદેવનો ફોટાવાળો, બે પુસ્તક છે એમાં ફોટો છે ગુરુદેવનો, ઉપર જ પરમાગમ સાર ઇલ્યાઓ. આ જે વિષય છે એની સાથે એક સંધિ કરવાની છે. ગુરુદેવના હમણાં જે 1008 વચનામૃત બહાર પડ્યા છે ને, એમાં એકના હસ્તાક્ષર છે, હસ્તાક્ષર, એ હસ્તાક્ષર હું તમને આની સાથે મેળવી દઉં. વિચાર સારો હતો કાલે, વિચાર એને જે આપ્યો મૂક્યો વિચાર એ સારો હતો.
આમાં મેળવણી પર્યાય સતહેતુક છે એનો કઈ આમાં મેળવણી કરવા જેવું છે? પર્યાય નો આ જે સતહેતુક
પર્યાય સત અહેતુક છે એટલે ક્રોધ એના સ્વ અવસરે થાય છે, જ્ઞાન માં જણાય છે. હવે જે સ અહેતુ પર્યાય છે એનું કોઈ કારણ નથી, પર્યાય જે પ્રગટ થઈ એનું કારણ નિમિત્ત પણ નથી ને એનું કારણ ત્રિકાળી જ્ઞાયક ઉપાદાન પણ નથી, એને અહેતુ કહેવાય. અહેતુ એટલે અકારણ, કોઈ એનું કારણ લાગુ ન પડે. હવે છતાં પણ એ જ્યાં ક્રોધ જ્ઞાનમાં દેખાણો જણાણો ત્યાં આ ક્રોધનો ઉત્પાદક હું છું, એનું કારણ હું છું, એનો કરતા હું છું, એમ માનવું અજ્ઞાન છે. એમ માનવું અજ્ઞાન, પર્યાયને સતને અહેતુક સ્વીકારી જ નહીં, કેમ કે એને એને અકારણ છે, એને પોતે હું એનું કારણ છું. તો ઈ સત હેતુક રાખી નહીં તમે, એને કારણે થયું છે, હું તો દૂર રહીને જાણું એમ ન રાખતા એનું કારણ હું છું. મેં દોષ કર્યો કે દોષ જેને કર્યો એનું મને જ્ઞાન થાય છે, ત્યાં દોષ ટળી જાય છે, ત્યાં દોષ રહેતો નથી. પછી દોષ ટળી જાય છે, અકર્તા ઉપર દ્રષ્ટિ ગઈ. એટલે જો હવે આપણે જે આ વાત થઈ ને એનું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મારા વાંચવામાં આવ્યું એટલે હારે હારે તમને મેળવી દઉં ગુરુદેવનું. તો આપણે જે વાત કરી ને આ અનાદિકાળથી જીવની ભૂલ છે, એક ભૂલ છે. બીજું જીનાગમમાં પણ એ વાત આવે કે આત્મા અજ્ઞાન ભાવે રાગાદીનો કરતા છે, એ વાત તો ઠામ ઠામ આવી ગઈ. કેમ કે અજ્ઞાન ભાવે રાગનો કરતા અને જ્ઞાન ભાવ થાય ત્યારે રાગનો અકર્તા, એ બે વાત તો આવે જ ને. હવે અજ્ઞાન ભાવે રાગનો કરતા બને છે એ જયારે શબ્દ આવે ત્યારે આખો આત્મા જાણે કરતા બની ગયો રાગનો, એ ભૂલ થાય છે. અજ્ઞાન ભાવે રાગનો કરતા, તો અજ્ઞાન ભાવ ક્યાં થાય છે? ત્રિકાળી સ્વભાવમાં નથી થતો, પર્યાયમાં અજ્ઞાન ભાવ થાય છે. એટલે અજ્ઞાન ભાવ પર્યાયનો, અજ્ઞાન ભાવ પર્યાયનો, અને આત્મા અજ્ઞાન ભાવે પર્યાયમાં રાગનો કરતા થાય છે. એટલે આત્મા કરતા થાય છે કહેવાય એમ. પણ ખરેખર જે ખરેખર આત્મા છે, ખરો આત્મા એ તો કરતા બનતો જ નથી, ખોટો આત્મા કરતા થાય, જૂઠો આત્મા. વ્યવહાર આત્મા કહો, જૂઠો આત્મા કહો, અસત્યાર્થ કહો, અભૂતાર્થ કહો, આ એક ખાસ સમજવા જેવી ચીજ છે. સમજી ગયા? અજ્ઞાન ભાવે કરતા થાય છે સંસારમાં, એ વાત ફેક્ટ હકીકત છે, સાચી છે, એ વાત ખોટી નથી. પણ એ ખોટાની મર્યાદા ક્યાં છે કે એ અજ્ઞાન ભાવે રાગનો કરતા બીનો? અજ્ઞાન ભાવ ક્યાં થાય છે? અજ્ઞાન ભાવ વિશેષમાં થાય, પર્યાય માત્રમાં થાય. સામાન્ય જે સ્વભાવ છે એ તો એ વખતે સામાન્ય સ્વભાવ, તો જ્ઞાન સ્વભાવ વ્યવસ્થિત છે, એ તો જ્ઞાનનું અજ્ઞાન ત્યાં થતું જ નથી. સામાન્ય જ્ઞાન જે છે, જ્ઞાન નામનો ગુણ, એવો ગુણી પરમાત્મા, એવો જ્ઞાયક ભાવ, એ તો ત્રણેય કાળ કરતા છે. પર્યાયમાં અજ્ઞાન ભાવે રાગનો કરતા બને ને મિથ્યા દ્રષ્ટિ બને છે, તે જ વખતે તે સમયે ભગવાન આત્મા પોતાનું અકર્તાપણું જ્ઞાયક ભાવપણું કાયમ રાખે છે, એ ભાવ છૂટતો નથી. અકર્તા કરતા નથી બનતો. પણ જે કરતા બન્યું છે એ અકર્તા બને છે. અકર્તા જે સ્વભાવ ધ્રુવ ત્રિકાળ જે છે એ ભગવાન આત્મા જે છે સામાન્ય પડખું, અને એક વિશેષમાં આત્મા અજ્ઞાન ભાવે રાગનો કરતા એક સમય માટે બન્યો છે ખરો, અજ્ઞાન ભાવે એક સમય પૂરતો પર્યાયમાં રાગનો કરતા બન્યો છે, કરતા થયો છે, તે વખતે આત્મા કરતા રહ્યો છે. બરાબર છે. હવે જોજો, હવે અજ્ઞાન ભાવે રાગનો જે કરતા બન્યો છે પર્યાયમાં, ત્યાં જ ભેદ જ્ઞાન થતા ત્યાં તે વિશેષ અપેક્ષાએ પણ રાગનો અકર્તા થયો, અકર્તા હતો અને અકર્તા થયો. અકર્તા હતો તે દ્રવ્ય છે, અકર્તા થયો તે અજ્ઞાનનો વ્યય થયો અને જ્ઞાનનો પ્રગટતા થઈ, એટલે રાગનો અકર્તા બની ગયો, સાક્ષાત અકર્તા બન્યો. ત્યાંથી સમ્યક દર્શન શરૂઆત થઈ ગઈ. હા, હવે દ્રવ્ય અકર્તા અને પરિણામમાં રાગનો કરતા, એ તો વિરુદ્ધ થઈ ગઈ ને વાત, વિરુદ્ધ થઈ ગઈ. હવે ત્યારે મારો સ્વભાવ તો જ્ઞાયક છે ને અકર્તા છે, તેથી પર્યાયમાં પણ હું રાગનો અકર્તા છું. કેમ કે મારો જેવો સ્વભાવ એવા પરિણામ હોય, સ્વભાવથી વિરુદ્ધ પરિણામ નહીં. હું ચેતન સામાન્ય તો વર્તમાન પરિણામમાં પણ મારા ચેતન પણ હોય, જડ ન હોય, એમ સામાન્ય ન્યારે મેળવું. હું અકર્તા હતો એમ મને આજે લક્ષમાં આવ્યું, દ્રષ્ટિમાં આવ્યું અને પરિણામ ઉપર નજર કરું છું, તો અકર્તાનું અવલંબન લઈને પરિણામને જોવા જાઉં છું, તો વિશેષ અપેક્ષાએ પણ હું આજે અકર્તા સાક્ષાત થઈ ગયો. કરતા બુદ્ધિ ટળી ગઈ, રાગ રહી ગયો પણ રાગની કરતા બુદ્ધિ જાય છે, રાગ નથી જતો. હા, ખલાસ થઈ ગયો, એટલે ઈ રાગને રાગ જ કહેવાતો નથી. હા, સોય પાણી પડે તો એને